कंठी माल कमंडलो वलिधरो सत्शास्त्र नो गुटको शालिग्राम तथा सुपात्र जमवा पासे न पैसो टको पाणी गाल न वस्त्र कोपी न तथा बीजु बहिर्वास छे कुवे थी जल काढ़वा सुतरनी दोरी हरी पास छे कुवे थी जल काढ़वा सुतरनी दोरी हरी पास छे वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराना पूजितं सुरनरो तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम श्री अवतारिणे श्री स्वामी नारायणाय नमो कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री लाडिला घनश्याम महाराज नारायण मुनि देव दरेक भक्तों ने जय स्वामी वाला भक्तों दिव्य मंदिर में बिराजता आनंद ब्रह्मांड ना आधार अपना आत्मा ना आधार मोक्ष ना दाता एवा वाला वाला लाडीला श्री घनश्याम महाराज दिव्य सभा में बिराजता गाड़ा में बेसीन जाने संतो ने खेले नावा ले जता हो वालोड़ा हरि कृष्ण महाराज तथा राजा धीराज महाराज वर्णिवेश महाराज ये अपना प्राण आधार भगवान तथा ब्रह्मनिष्ठ तमाम संतो पार्षदों वाला भक्तो वाला भक्तो पवित्र धनुर्मासमा प्रातः काल मा ब्राह्म मुहूर्त ना समय मा अपने भगवान ना सानिध्य मा बेसीन कथा वार्ता सांभळवानो लाभ मळे छे ए आपणा बहु मोटा भाग्य छे बधाने आ मळतो नथी भगवान आत्मा ने આવી રીતે કથા વાર્તા સાંભળવાનો યોગ સાંપડે છે કથા બધાને મળતી નથી મળે છે બહુ ભાગ્યશાળી છે કથા જીવનમાં સાંભળવી જ જોઈએ કથા સાંભળ્યા સિવાય ક્યારેય આપણા હૃદયમાં જ્ઞાન વૈરાગ ધર્મ ભક્તિ સદગુણો આવતા નથી જે જનો ભાવથી કથા સાંભળે છે એના જીવનમાં સારા સારા સદગુણો આવે છે તમે માળા ઘનશ્યામ મહારાજ આગળ એક પગે ઉભા રહીને ફેરવા કરો કલાકો સુધી પણ તમને ભગવાન કઈ કહેશે નહીં કે ભલા માણસ તું આ સ્વભાવ ટાળ, આ સ્વભાવ મૂકી દે. યા કથા આપણને કહેશે કે આ ન કરતા ભાઈ, ના કરજો. માળા કરશો એની ભક્તિનું બીજબળ તો જરૂર વધશે, પણ દેશકાલ એ ભક્તિ રહેશે નહીં. જ્યારે કથા સાંભળશો, કથા જીવનમાં ઉતારશો, સદગુણો જો આવશે તો ગમે એવા દેશકાળ આવશે તો આપણા જીવનમાંથી ભક્તિ નહીં જાય. નહીતર કેવળ ભક્તિ કરતા શું તો એવા દેશકાળ જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે ભક્તિ રહેતી નથી. જ્યારે પછી તેને સુખદાયી જે મનાય ને એમાં પ્રીતિ કરે છે અને બીજા સાથે એને વેર થઈ જાય છે. માટે કથા વાર્તા સાંભળવાનો આગ્રહ રાખો. આપણા મહારાજને કથા વાર્તા સાંભળવાનો કેટલો આગ્રહ હતો કહો. સદગુરુ ગુણાતાન સ્વામીએ તો 40 વર્ષ 4 મહિના 4 દિવસ જૂનાગઢના એ સભા મંડપના થાંભલાને ટેકે બેહી અને બ્રહ્મભીની વાતાવરણમાં એ બ્રહ્મરૂપ થવાની જે વાતો કરી છે 40 વર્ષ સુધી, એના જોગમાં જે જે આવ્યા ને બધા બ્રહ્મરૂપ થઈ ગયા. મોટા મોટા હતા હો, શિવલાલ જેવા શેઠ, અભયસિંહ જેવા દરબાર, મેંગણીના માનભા, આ બધા લોધિકાના અભયસિંહ, બધા મોટા મોટા દરબારો, મોટા મોટા શેઠિયાઓ, આ બધા બ્રહ્મરૂપ થઈ ગયા સ્વામીના સમાગમથી. શિવલાલભાઈ એક દિવસ સમાગમ કરવા આવેલા, 15 દી રોકાણા, એક દિવસ કથા મૂકી અને બજારે ગયા. તે એક જગ્યાએથી હોનું લઈને બીજે આપ્યું એટલે 150 રૂપિયા રહ્યા એ વખતમાં, ખાલી અહીંથી લઈને બીજે આપ્યું. એટલે મંદિરે આવીને કીધું કે સ્વામી આજ રસોઈ લઈ આવ્યો. સ્વામી કે ક્યાંય ગયો તો કથા વાર્તા મૂકીને? તો કે બજારે ગયો હતો. તે એક જગ્યાએ હોનું લઈને બીજે આપ્યું તો 150 રૂપિયા મળ્યા છે, એની રસોઈ આપવાની છે. સ્વામીને એમ છું કે આની બુદ્ધિનો દોઢ નહીં ટાળો ને તો કાલ પાછો જાહે. હા, સ્વામી કે શિવલાલ, કોઈ દિવસ 100 કરોડ મણ ઢૂંહા લઈને વેપાર કરવાની ઈચ્છા થાય છે? તો કે ના સ્વામી. તો કે તું આવી હારી કથા મૂકી, આ સાધુનો સમાગમ મૂકીને તે તો ઢૂંહાની કમાણી કરીશ. મોટા પુરુષને મતે પ્રકૃતિ પુરુષ સુધી બધું ઢૂંહા જેવું છે, એમાં તે હું માલ માન્યો છે. સ્વામી કે શિવલાલ, 100 કરોડ રાખના પડીકા બાંધીને પટારા તળિયે મૂકી દઈ, પછી કઈ કામ પડે ને કાઢીએ તો એમાં કઈ સારું નીકળે? કે ના સ્વામી, કઈ સારું ન નીકળે. તો મોટા પુરુષને ભગવાનને મતે છે ને, ભગવાન સિવાયના સત્સંગ સિવાય બધું રાખના પડીકા જેવું છે, એમ કહીને બુદ્ધિનો દોટ ટાળી નાખ્યો. અને એને ભૂલ સમજાણી કે કથા વાર્તા મૂકીને આ ધંધો ન કરાય. કહો કેવા કથા વાર્તા કેવા સાંભળવાના આગ્રહ વાળા છે. આજ કથા વાર્તામાં લોકોને બહુ નહીં ફાવતું, કોઈને ટાઈમ નથી. આ તો તમારો વહેલો ટાઈમ છે એટલે સવારમાં તો બીજું કાંઈ કામ ન હોય એટલે આવી શકાય. એમાં પણ ઊંઘનો ત્યાગ કરવો પડે છે. હા, સુરવીર થવું પડે છે, વહેલા જાગવું પડે છે. એક ભાઈ કે હું રોજ એલારામ મૂકીને પાછો વાગે એટલે દબાઈને સુઈ જાઉં છું. તમે કીધું ન મૂકતો તો શું વાંધો છે, સાંજે એમ હોય કે જાગી જ જવું ને કથામાં પહોંચી જ જવું, પણ હવારે મળું બેઠો કે થતું જ નથી. કહો. મેં કીધું તને હવારે કોઈ એમ કીધું હોય 6 વાગે આવજે, તને 10 રૂપિયા આપવામાં આવશે. તો કે 5 વાગે આમ જાગી જાઓ, એલારામની જરૂર ન પડે. હવે આપણને રૂપિયા જેટલો ક્યાં કથાનો મહિમા સમજાણો છો? નકદ નો આવી જાય વહેલા જાગીને, કામ શું છે આપણે બીજું કહો. અને ગુણાતાન સ્વામી તો એવું કહેતા, કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી કોઈ આશા રાખવી, કોઈના કામ પૂરા થયા છે તે આપણા થાય. રાવણ કેવો મોટો હતો, એનાય કામ અધૂરા રહી ગયા. તો મારા ને તમારા તો આ લોકમાં આપણે 5-5 વર્ષમાં ક્યાં કઈ પૂરું થવાનું છે? એ બધું એક બાજુ અડસેલી ધક્કો મારી અને કથામાં બેસી જવું, ભજન કરી લેવું, કથા વાર્તા સાંભળી લેવી. સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથમાં સીબી રાજાની કથા લખે છે. વળી કહુવાત અનુપમા એક જીવ, વળી કહુવાત અનુપમા એક જી, સુન જો સહુરયાણી વિવેક જી,
સુન જો સહુરયાણી વિવેક જી,
એ કહો સત્ય વાદિરાય શિબિર ટેક જી,
કહો સત્યવાદિરાય શિબિર ટેક જી,
હે મૂકી નહીં નૃપે મુઆ લગે છે જી,
મૂકી નહીં નૃપે મુઆ લગે છે
જી, મૂકી નહીં નૃપે મુઆ લગે છે જી,
મૂકી નહીં નૃપે મુઆ લગે છે જી.
ભલી સ્વામી કે અનુપમ વાત કહું છું, બધા અંતરમાં સુણજો, ઉરમાં આનંદ લાવીને સચ્ચ નિષ્ઠાવાળા એક સીબી રાજાની ટેક એની કથા તમને કહું છું. કેવા સત્યવાદી કે જેણે મુવાહુતિ પોતાની લીધેલી ટેક મૂકી નહીં. છેક ટેક તજી નહીં દિયે દે દે કાર કરી દાન, જે જે માગે તે તે આપે તેને બહુ કરી સન્માન. શિબી રાજા એવા દાનવીર હતા કે દાન દેવામાં ક્યારે એને પાછી પાની નહોતી કરી. કોઈ પણ આવે એટલે એને પ્રસન્ન મનથી સન્માન કરી એને દાન આપતા હતા. જે જે માગે આપી દે એવું એને કોઈ દોયલું નહોતું કે આ ન અપાય, જે માગે આપી દેવાનું. એવા રાજા હતા. દાન દેવું એને સહેજે વાત હતી. કેમ વધી ગયું ભાઈ? માણસને દાન દેવામાં બહુ તકલીફ પડતી હોય છે. દાન દેવું એ કાંઈ જેવી તેવી વાત નથી, છૂટતું નથી કહો. પણ આ એવા રાજા થયા કે દાન દે ને તો સન્માન પણ કરતા હતા, સન્માન સાથે દાન આપવું. બાકી કોઈ બહુ તમારી વાંહે ચોંટી પડે ને સાલ પકડે ને ફાડી નાખે પછી તમે એમ કહો લ્યો હવે બહુ માગો છો તો એટલું લખો હવે, હા એવું નહીં. દાન દેવું તો પ્રસન્ન મને દેવું, હા સન્માનથી દેવું. દાન લેનારા કરતા દાન દેનારાને વિશેષ નમ્રતા રાખવી પડે છે. કારણ કે એને અહોભાગ્ય માનવા જોઈએ કે મારું દાન આ લોકો સ્વીકારશે તો હું પુણ્યશાળી બનીશ, ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય, અને મારું દાન જો નહીં સ્વીકારે તો હું પુણ્ય ક્યાંથી પામીશ. આવો રાજાનો મત હતો. આજ આપણો મત કેવો, કોઈ દાન લેવા આવે તો આપણને એમ થાય કે શું આવ્યા છે આ, હા તમે જોલી માગતા મંદિરની પ્રતિષ્ઠા પહેલા, પછી પ્રતિષ્ઠા થઈ પછી બંધ કરી. તે ઘણાને ઘેરે જઈએ ને તો આપણને જેવું લાગે કે આ લોકો આપણને આવું માંગણ સમજે, આ ભિખારી સમજે, આ ભિખારી જેવા આવ્યા એમ. સાધુ ઘેરે આવે પગલા પડે કેટલો આનંદ હોવો જોઈએ, ઓહો આજ અમારું ઘર પાવન થઈ ગયું, આજ સાધુના પગલા અમારા ઘેરે પડ્યા, અમારું ઘર તીર્થરૂપ થઈ ગયું. એ નાના માણસને ભાવના હતી, અમે તો જોયું જોળીમાં, પણ મોટા અહીંયા જઈએ ને કાં ઘેરે ન હોય ને કાં બાવણું બંધ કરીને ઉપરવી આવી ગયા હોય, ક્યાં છે તો કે પતંગ ઉડાડે છે. બોલો લા ભાઈ, પચાસ વર્ષે પતંગ ન ઉડાડે હેઠો આવ્યો, અમારે કામ છે. લોકો આવું સમજે છે, પણ દાન દેવું ને એ સન્માનથી દેવું જોઈએ, પોતાના અહો ભાગ્ય માનવા જોઈએ કે મારા કેટલા ભાગ્ય આજ મને દાન દેવાનો યોગ આવ્યો. કહો આ શિબિર રાજા એવા હતા, જે માગે આપતા પાછા સન્માનથી આપતા હતા. હા, ક મને નહીં, હાલો આવ્યા છે એટલે દેવું પડશે એવું નહીં, રાજી થઈને આપતા હતા. કારણ કે નકર ઘણા દાન આપે ને પાછા સંભાયરા બહુ કરે, હા એ અમે આપ્યું તો, હા તેથી કોઈ નહોતો આપતો ને જ્યારે અમે આપ્યું તો. એટલે ભાઈ દાન એવી વસ્તુ છે ને ગુપ્ત રાખો, તમે દાન કે પાપ એ જેટલું જાહેર કરો ને એટલું અડધું ફળવ્યું જાય, પાપ જાહેર કરો ને તો પાપ અડધું બળી જાય. એમ પુણ્ય તમે કરો, દાન કરો એ જાહેર કરો તો દાન પણ અડધું પુણ્યનું વયું જાય છે. માટે જમણાથી દાન કરો ને ડાબાને ખબર ન પડવી જોઈએ કે એને દાન કર્યું છે, કહો એવું દાન કરવું. દાન કોણ કરી શકે? ઉદાર માણસ દાન કરી શકે છે. ઘણા ઘણા આજ પણ એવા ઉદાર છે કે કેટલું બધું દાન કરતા હોય છે, કહો જે આવે જે માગે ને આપી દેતા હોય છે. શ્રીજી મહારાજ કેવા દયાળુ હતા, કોઈ દુખ્યો આવે ને કોઈ મહારાજ પાસે કાંઈ માગે ને, અરે વગર માગ્યું મહારાજ તો પહેરેલા કપડાં પણ આપી દેતા, ઘરેણું પહેર્યું તો ઘરેણું આપી દે, એક ધોતી ભર થઈ જતા. કહો આજ પણ ઘણા એવા દાનેશ્વરી છે જગતમાં, ખૂબ દાન કરે છે. અને અમુક લોભી પણ એવા છે કે એ દાન કરતા જ નથી. ત્રણ પ્રકારના માણસ હોય છે, એક બહુ દાનેશ્વરી હોય છે, એક મિડલ હોય છે સામાન્ય, અને એક બહુ લોભી હોય છે. એક એટલું બધું દાન કરે છે એને ના પાડવી પડે છે કે ભાઈ હવે તમારે નથી કરવું. બીજા એવા છે થોડું થોડું આપે, કોઈ બહુ નહીં આવે તો કોઈ નાય ન પાડે ને બહુ જાજુ આપે નહીં, થોડું થોડું એને મિડલ કહેવાય, થોડું થોડું આપ્યા કરે, બહુ જાજુ ન આપે. ને એક તો એવા લોભિયા છે કે કોઈ પણ આવે પાંચસો કોઈને આપતા નથી. એક ડોશી નહોતો કીધું સંન્યાસી, અમારા ઘરનો રિવાજ છે અમે કોઈને કાંઈ આપતા નથી. જો ઘણાને ઘરનો આવો રિવાજ હોય છે કે અમે કોઈને કાંઈ આપતા નથી, તો બધું ભેગું લઈ જાયજો, બીજું શું પોટલા બાંધી જાયજો, અરે અહીંયા કામ આવશે. હે અમુક માણસ તો બહુ લોભી હોય છે, કાંઈ ન વાપરે, અબજોની મિલકત હોય પણ હવે ઘેરે કાંઈ સારું ખાય નહીં, કોઈને ખાવા દે નહીં, સારા કપડાં પહેરે નહીં, બોલો સારી ગાડી ન રાખે, કશું નહીં, એમને જીવન જીવીને પૂરું કરે. હા એક ભાઈને તો વન બંધ પડી ગયો હતો ને, તો ગાડી આગતા આગતા પત્રો ઠપકારે કે ખહી જાયજો. ઓલા ભાઈ કે હોન નખાવી જો ને, એલા ભાઈ તો કે હમણાં ખેંચમાં છે, ઈ કે હોન નહીં નખાવો. બોલો હવે આ પૈસો શું કામનો, ઠાકોરજી આપ્યો એટલો બધો. કહો એ હારા જોડાય ન પહેરે. એક ભાઈ તો જાતા હતા પરગામ, તે ઠેઠ પાદરથી પાછા વળ્યા, એને ઘરવાળીને આવીને કહે છે કે દીવો જરૂર પૂરતી જ બાળજે અને પાછી વાય ઠકોય ને તો આંગળીથી ન હકોરતી, કારણ કે આમાં પાછું દિવેલ સોટી જાય એટલું ઓછું થઈ જાય ને, હળીથી હકોરજી. ત્યાંથી પાદરથી ઉપદેશ દેવાયો. તો ઓલી બાઈ કે પણ તમે અહીંયા આવ્યા ત્યાં સુધી તમારા જોડા નહીં ગહાણા હોય એટલા, તો કે બંદો બગલમાં મારીને આવ્યો હશે, કે હું ગહાવા દઉં જોડો. હવે આવા લોભિયા હોય એને ક્યાંથી છૂટે પૈસો, કહો. મરી જાય પણ મૂકે નહીં. અમુક જવા ને આ ઉનાળો ટાણો આવે ને, તો કેરી છોકરા કે બાપા કેરી લાવો ને, બૈરાય કે તો કેરી લેતા આવજો ને, તો કે વરસાદ થવા જો પછી સસ્તી થાય. અત્યારે બહુ મોંઘી છે, 4 રૂપિયાની કિલો અત્યારે ન ખવાય. વરસાદ થાય ઝાપટું પડે કાદું એટલે સસ્તી પછી લાવે. એમાં ડાબો નાખે એક મણ લાવીને, પછી એમાં બેસે તો ચાંદી એવો પડી જ હોય, તો છોકરાને બધા પહેલાં ચાંદીવાળી ખાઈ જાયજો પછી ખાઈજો. તેમ ચાંદીવાળી ખાવા માટે બધી ચાંદીવાળી જ નીકળે. બોલો. ને પછી પાછું શું કહે, હવે આ એક દી તો વચ્ચે રસ પૂરી રાખો આપણે, રસ રોટલી ને રસોઈ કરો, મજા પડી જાય. પછી પોતે પાછો રસ કાઢવા બેસે. એ પહેલાં ઓલું તપેલું ન ઓલું કંતાર બાંધતા, અને પછી ઘોળીની સોયત્રાને એટલા બધા નિસોવે, સોયત્રા રડે કે હવે તું મને તું છોડી દે, હવે આમાં રસ નથી રહ્યો. હા, પછી ગોટલા તો એવા ગહે, એવા ગહે તો ધોળા કરી નાખે. આવો તાજો ટકો કર્યો ને એવા. બોલો. પછી પાછા એના ઘરના ને કે આ ગોટલાનો તું પાણીમાં ધોઈને ફજે તો કરજે, આ તે ફજે તો ફજે તો તે કરી નાખ્યો છે, હવે આમાં ક્યાં ફજે તો કરવા જેવું રહેવા દીધું. કહો આવા લોભી હોય, કહો હવે એ હું દાન કરી શકે, એ હું એના જીવન માટે વાપરી શકે. કહો માટે દાન આ શિબિરાજા એવું કરતા, સન્માનથી દાન આપતા. વિચાર તો કરો, દાન સન્માનથી આપવું બહુ કઠણ છે. આ તો કોકને લોક લાજે આપવું પડે છે, કોક વાહ વાહ કરવા આપે છે, કોકને એમ થાય કે ભાઈ આપણી પાસે એટલા બધા પૈસા છે, નહીં આપી તો માણસ આપણું કેવું બોલશે. તો લોભીને તો એ નથી હોતું કે જે બોલવું હોય બોલે, આપણે ક્યાંય દેવાનું થતું નથી. એ નંદરાજાના મોટા ભાઈ કહેવાય. હું નંદરાજાના મોટા ભાઈ, એક ભાઈ છે તો એ ક્યાંય દાન આપતા જ નથી. કરોડો ને અબજો રૂપિયા છે એની પાસે, હરિભગત છે પાછા, પણ ક્યાંય સત્સંગમાંય નહીં ને ક્યાંય નહીં, સામાજિકમાંય નહીં, ભેગું જ કરો બસ, પોટલા બાંધી લઈ જાઓ હારી લઈ જજો, મરો પછી ખબર પડશે ભૂત થાહો કે હું થાહો. હે, માટે ઉદારતા રાખવી. શ્રીજી મહારાજ કેવા ઉદાર હતા, જે માગે આપી દેતા. આજ આ શિબિ રાજા એવા ઉદાર છે. ભૂખ્યો પ્યાસો કોઈ પણ આવે ને, ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મન વાંછિત જે વળી, આપે તેને આદર શું આરત વાણી સાંભળી. ભૂખ્યો પ્યાસો કોઈ પણ પ્રાણી આવે એને એને મનોવાંછિત દાન આપે છે. ઓલો વિચારો કરગરતો હોય તો એને દાન આપે છે. કહો. અને ઘણાને તો ગમે એમ કરગરે ને. એક ભાઈ દાન લેવા ગયો એક ભાઈ એની જગ્યાએ, તો કે તું દાન મને કંઈક આપ, તો કે હું કોઈને કંઈ આપતો જ નથી. તો કે શેલી બાકી ધૂળ તો આપ ને, તો કે ધૂળમાં તારું હું વળશે, તો કે મારું જ કાંઈ નહીં મળે પણ તારો હાથ વળશે, તું ધૂળ આપીશ તો બીજી વાર આપવાનું મન થાય. માટે ધૂળ આપ હાલ, મારા હાથ ધોવામાં કામ આવશે. બહુ લોભી ન થવું. ઠાકોરજી આપ્યો હોય તો વાપરો ને, અને તમે આવ્યા ત્યારે હું લાવ્યા હતા કહો. આ સુરતમાં આવ્યા તે સડ્ડી પહેરીને આવ્યા તમે. હે, બોલો હું લાવ્યા છીએ આપણે આવ્યા તી, અને મરશું પછી હું લઈ આવડા ધોચ્યું કાઢ લેવાના. આવા આવા મોટા લાકડા મૂકતા હતા, ધોચું કાઢતા હતા કે જવા જો, આવ્યો એવો જ જવા દેવાનો, કાંઈ લઈ નહીં જવા દેવાનું. કહો આ લોકની રીત છે કે ભાઈ આવ્યા આવ્યા થવું ને જવાનું છે. હું કામ હેરાન થવું એમ થયું. માટે આ શિબિર રાજાની કથા આપણને શીખવાડે છે, કાંઈક ભગવાને આપ્યું હોય તો ઉદાર મને આપતા શીખો, ભગવાન બહુ રાજી થાય. કાંઈ નહીં આપો તો એમને મરી જાઓ, ગોટો વળી જાઓ, એટેક આવશે તો પીડ્યું રહે બધું. મહાન ઉદાર શિબિર રાજા, બહુ જેણે દાન કર્યું છે એના દરબારમાં દે દે કાર થતો છે, કોઈને ના નહીં, જે માગે આપો, દિયો દિયો આપે. આદર્શું તેને આરત વાણી સાંભળી, એટલું બધું દાન આપ્યું ને એનો જશ બહુ વધ્યો છે. દાનેશ્વરી હોય ને એનો જશ વધે છે. તેણે જશ વાજો આ જગતમાં પરલોકે પડી ફાળ, ઇન્દ્ર કહે લેશે આસન મારું કરું કાંઈ કરખવાળ. જેટલો બધો એનો જશ વધ્યો છે આ લોક અને પરલોકમાં ઇન્દ્રલોક સુધી, ત્યારે દેવતાઓને ઇન્દ્રને ફાળ પડી છે કે આ રાજાનું બહુ પુણ્ય વધી જાય તો કદાચ મારું ઇન્દ્રાસન લઈ લેશે. એને પેટમાં ફાળ પડી છે. ઈવડા બહુ મોટી પદવી ઉપર છે પણ એને શાંતિ નથી. કહો, આપણને એમ થાય કે બહુ મોટી પદવી ઉપર છે અને બહુ શાંતિ હોય, પણ નથી હોતી. એ ફફડ્યા કરતા હોય છે કે મારું કોઈ લઈ ન જાય, મારું કોઈ લઈ ન જાય. કોઈ પણ તપ કરે, કોઈ પુણ્ય કરે, દાન કરે, એટલે ઇન્દ્રને તરત ફાળ પડે કે આ મારું સ્વર્ગ તો નહીં લઈ લે ને, મારે તો ગાદી નહીં ખાલી કરવી પડે ને, હવે એને જીવવામાં શું સુખ. પછી કહો, ફફડાટ રહ્યા કરે. પણ આ બધા ભક્તો એવા હતા કે એને ઇન્દ્ર પદવીની કાંઈ જરૂર નહોતી, એને કોઈ વૈભવની જરૂર નહોતી, એને તો એક ભગવાનનું કામ હતું. કહો, ભગવાન રાખો ને તો બધું આવશે, ભગવાનને છોડીને બીજું બધું કરશો તો ભગવાન નહીં આવે. એ કદા આવવું હોય તો આવશે, પણ ભગવાન નહીં આવે. માટે આપણે તો ગુણાતાન સ્વામી કે ભગવાન પ્રધાન રાખવા જીવનમાં, વ્યવહાર કોણ રાખો? વ્યવહાર તો ભગવાનના વચને કરવો, આ વચનાદમાં લખ્યું છે. કહો, વ્યવહાર કરવો એ ભગવાનના વચન, એટલે આજ્ઞા પ્રમાણે કરવો. આપણે મંદિરે જઈને ત્યારે જોડા ક્યાં કાઢી? બહાર. પાઘડી એ માથા હોય. એમ મંદિરે જઈએ ત્યારે વ્યવહાર રૂપી બધા સંકલ્પ એ રૂપી જોડાને બહાર કાઢવા પડે, અને મંદિરમાં આવીએ એટલે ભગવાનમાં જોડાવું પડે છે. એટલે વ્યવહાર જીવનમાં મુખ્ય ન થવા દેવો, ભગવાન મુખ્ય રાખવા. બીજી વાત સ્વામી એ કરી કે જ્ઞાન મુખ્ય થાય ને સાધુ ગૌણ થાય એવું ન કરવું. ઘણાને જ્ઞાન મુખ્ય થઈ જાય તો સાધુ હરિભગત બધું ગૌણ થઈ જાય, કેમ કે એને ક્યાં કાંઈ ખબર પડે છે, એની કરતાં વધારે મારે જ્ઞાન છે. કહો, આ એ મોટી તકલીફ. પછી જ્ઞાન ગૌણ રાખવું ને સાધુ પ્રધાન રાખવો, વ્યવહાર ગૌણ રાખવો ને ભગવાન પ્રધાન રાખવો, તો જીવનમાં હંમેશા સુખી થવાય છે. આ સુખી થવાના ઉપાયો મોટા સાધુએ બતાવ્યા છે, એ આપણા હૃદયમાં ધારવા જોઈએ. બીજાને અશ આપવો ને એ સૌથી મોટું દાન છે. કહો, આપણે તો બીજાનો લઈ લઈ પરાયણે ખેહી, અને અહંકારનો ત્યાગ કરવો એનાથી કોઈ મોટો ત્યાગ નથી. જીવનમાંથી અહંકાર છોડવો, હું પણ છોડવું, એના જેવો કોઈ ત્યાગ નથી. અને બીજાને યશ આપવો એના જેવું કોઈ દાન નથી. દાદા ખાચર એટલા બધા મહાન ભક્ત હતા મહારાજ એક દિવસ એના વખાણ કર્યા કે દાદા ત્યાં તો બહુ મોટા મોટા સમયા ઉત્સવ કરાવ્યા, તે બધું બહુ સારું કાર્ય કર્યું. ત્યારે દાદા ખાચર એમ કીધું, મહારાજ કરતા કારયતા ભવાન નિમિત્ત માત્ર મેવાહમ, હું તો ખાલી નિમિત્ત માત્ર છું, કરતાય તમે છો, કરાવનારાય તમે છો, માટે નિમિત્ત માત્ર રહેવામાં બહુ મજા છે. ભગવાનને કહું મહારાજ જે તમે કાંઈ કરાવો છો ને તમે કરાવો છો, કરો છો એ બધું તમે કરો છો, અમે તો ખાલી નિમિત્ત માત્ર છે, યશના ભોગતા તો તમે છો. ભગવાનનો યશ ભગવાનને આપવો જોઈએ તો ભગવાન બહુ રાજી થાય. આપણાથી કંઈક સારું કાર્ય થયું હોય ને તો આપણે બધા વખાણ કરતા હોય, ત્યારે આપણને એમ થાય કે ના મેં આ કર્યું એમ. પણ ત્યારે આપણને એવું થવું પડે કે ભાઈ આ જે કર્યું છે એ બધું ઠાકોરજીએ કર્યું છે, મેં કાંઈ કર્યું નથી, એમની ઈચ્છા સિવાય કાંઈ થતું નથી. ભગવાનને યશ આપો, કામ ભગવાનના ભક્તને આપો. આજ સીબી રાજાનો યશ એટલો બધો વધ્યો છે, બધા લોકની અંદર સીબી રાજાના ગુણ ગવાય છે, ઇન્દ્રને ફાળ પડી છે, માટે મારે આનો કંઈક ઉપાય કરવો પડશે. પહેલી વહેલી પાળ બાંધીએ તો રહે તળાવે તો આવે જળે જે આદરવું તે કામ ન આવે કો. પાણી આવ્યા પહેલા પાળ બાંધવી પડે ભાઈ, હે પાણીનો ધોધ આવતો ને પછી પાળ બાંધવા બેહો તો પાળ રહે ખરી. એટલે ઇન્દ્રએ વિચાર કર્યો કે હજી રાજ મારું છે, ત્યાં પાણી પહેલા પાળ બાંધી દો એટલે વાંધો આવે નહીં. દેવતાઓ પોતાની સેફટી બહુ ગોતે છે, હા એને સેફટી રહેવામાં મજા છે કે આપણે વાંધો આવવો પડે નહીં. ઘણા માણસ સેફટી પ્રિય બહુ હોય, પોતે પોતાની સેફટીમાં જીવતા હોય, બીજાને જે થવું હોય તે, એ તો એક સ્વાર્થ ભર્યું જીવન છે. એવું જીવન ન જીવવું. કોઈ દુખિયા હોય, કોઈ દીનદયાળ હોય તો એની મદદ કરવી, એ હરિભગત અને માનવ માણસનો ધર્મ છે. દુખિયાના દુઃખ ટાળે ને એને કોઈ દી દુઃખ હોતું નથી. કહો, દેવતાઓ બહુ સ્વાર્થી છે, એ કે અગાઉ કામ આદરવું જોવે, બાકી પાણી આવી જાય ને પછી આપણે પાલ બાંધવા બેસીએ તો મેળ ન પડે. કહો, કારણ કે પાણી પહેલા પાળ બાંધવી પડે છે. અગ્નિ લાગે ને એ પહેલા કૂવો ખોદવો પડે છે. અગ્નિ લાગે ને પછી કૂવો ખોદવા જાઓ પછી કાંઈ મેળ પડે નહીં. એમ જીવનમાં શરીર સારું હોય ને ત્યાં ભજન ભક્તિ કરી લેવી જોઈએ, નહીતર કહેવત છે ને ગઢપણમાં ગોવિંદ ગાઈશું. ગઢપણમાં ગોવિંદ શું ગાય, ગોથા ખાય, પગ આમ પડવા દે તો આમ પડી દે, લકવા થઈ ગયો હોય, કાને સંભળાતું ન હોય, આંખે દેખાતું ન હોય. ઘણા દાદા છે ને પછી ટીર્યો હોય ને એની પાસે બેહે કે સંભળાતું નથી. મેં કીધું કેમ, તો કે હવે કાનના દેવતા થોડા થોડા ઉડી ગયા છે. મેં કીધું જોવાને એમ કાંઈ સાંભળ્યું હતું, તો કે ના જોવાને એમ કાંઈ ન કર્યું, હવે નવરા છે કાન વહી ગયા. કહો, માટે શરીર સારું હોય ત્યાં સુધી સેવા ભજન ભક્તિ ભજન સ્મરણ કથા વાર્તા કરી લેવું, શરીર બગડે પછી કાંઈ થતું નથી. લાગી આગે કોઈ કૂપ ખણે તેણે ઓલાય નહીં અંગાર, માટે મેલી ગાફલતા વેલો વેલો કરવો વિચાર. ઇન્દ્ર આવો વિચારે છે કે ભાઈ આગ લાગે પછી કૂવા કઈ ખોદવા ન બે, પહેલી વહેલી તકે ઝડપી લેવું પડે, બધું ગાફલતા મૂકી દેવી પડે છે. આવો વિચાર કરી ઇન્દ્ર અને અગ્નિ એ બે રાજાની પરીક્ષા લેવા આવે છે. પછી શક્ર થયો, શક્રો, શક્ર એટલે ઇન્દ્ર, બાજનો રૂપ, બાજ પક્ષી આવે ને એનું રૂપ ધારણ કર્યું છે. પછી શક્ર થયો, શક્રો થયો, હોલો તે હુતાશન, આવ્યા બે ઉડતા જ્યાં બેઠા હતા રાજન. ઉતાસન એટલે અગ્નિ, એને હોલાનું રૂપ લીધું, ઇન્દ્રએ બાજનું રૂપ લીધું, શક્રો બન્યો છે. શક્રાનું ખાસ છે હોલો. બે દોડતા એવા છે, આગળ હોલો છે અને પાછળ શક્રો છે. કપોત ગર્યો આવી ગોદમાં બેઠો શક્રો, સામો સુજાણ, આપ મારા તું આહાર ને મારા ભૂખે જાય છે પ્રાણ. દોડતો દોડતો હોલો તો છે ને કપોત, રાજા બેઠા હતા એની ગોદમાં આવીને બેસી ગયો. અને પહેલાના રાજા એવા હતા, હિંસક રાજા હોવા છતાં શરણે આવેલો હોય ને એને મારવા ન દેતા, મારતાય નહીં. કહો એવું સમજતા શરણે આવ્યો એની રક્ષા કરવી જોઈએ, એને મરાય નહીં, કોઈ મારવા આવે તો મારવા દેવાય નહીં, એ લડાઈ કરે પણ એનું રક્ષણ કરે. એમ શરણે કોઈ તમારે આવે ને તો એનું રક્ષણ કરજો. કોઈ એમ કે ભાઈ હું તમારે શરણે છું, તમારા સિવાય મારો આધાર નથી, ત્યારે જેટલી બને એટલી એની મદદ કરવી જોઈએ, એ માનવનો ધર્મ છે. આજ આ પક્ષી કપોત એટલે હોલો જે આવીને ગોદમાં બેસી ગયો છે, રાજાને એમ છું કે મારે શરણે આવ્યો છે, હવે આને મારવા ન દેવાય. બોલો કે એ તો મારો આહાર છે, લાવે મારા ભૂખે પ્રાણ જાય છે. મેં એની પર તરાપ મારી પણ છટકી ગયો અને તારા ખોળામાં આવી ગયો છે, મને આપી દે તું મારું ખાજ, ભૂખે મારા પ્રાણ જાય છે. ત્યારે સીબી કહે સુણે શકરા, શરણે આવ્યો તે કેમ અપાય, માર્ગ બીજું હોય મનમાં જેણે કરી તારું દુઃખ જાય. આ તો મારે શરણે આવ્યો છે, હવે એને હું તને કઈ રીતે આપી શકું, બીજું કાંઈ માગી લે તારું દુઃખ જાય, જે જોઈએ તે માગી લે. હવે આને આપવું તો કાંઈ કઠણ નહોતું, બહુ એનો યશ વાઈપો હતો, બહુ દાનેશ્વરી હતા. ત્યારે બાજ કહે બીજું નથી જોઈતું, જોઈએ છે ખાવાનું આવાર, નિષ્કુળ આનંદનો નાથ નાથ કરી આપ માસ એહ ઓલા ભાર. બાજ કહે મારે કઈ ધન સંપત્તિ જોતી નથી, મારે કઈ કામની નથી, મને તો તું આ ઓલા ભારો ભાઈ માંસ આપી દે તો હું ખાઈને મારી પેટની તૃપ્તિ કરું, મારી ભૂખ ભાંગું. પરીક્ષા લેવા આવ્યા છે ઇન્દ્ર અને અગ્નિ, ઓલાભાર માંસ આપી દે, બીજું કાંઈ મારે જોતું નથી. સીબી રાજાએ મનમાં વિચાર કર્યો છે. સીબી રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતા પામે બહુ ત્રાસજી, તેણે કેમ અપાય મારી પર માંસજી, તેનો મન તેનો તન મનમાં કર્યો તપાસજી. અને ઓલાભાર માસ માંગ્યું ને એટલે સીબી રાજા તો બહુ દયાળુ છે, પાપ કરતા બહુ ત્રાસ પામે છે. હે, જે પુણ્યશાળી આત્મા હોય ને એ પાપ કરતા બહુ ત્રાસ પામે, જરાક પાપ થઈ ગયું હોય ને તેને અરેડાટી થાય. એક ભાઈના ખેતરમાં ગાય આવી ગયેલી, હરિયા ઓલું ઢોરેશે રેઢિયાર, પણ આ બધો મુમુક્ષો હતો, થોડો પુણ્યશાળી આત્મા હતો, પણ ક્રોધ એવો આવી ગયો ને એવો લાકડીનો ઘા વાગી ગયો હરામનો, તે ગાય મરી ગઈ. પછી બહુ દુઃખ પામ્યો, 15 દી ગયા પણ તેને ચેન પડે નહીં કે મારાથી ગૌ હત્યા થઈ ગઈ, બહુ મોટું પાપ કર્યું. તો એનો એક મિત્ર હતો, એણે કીધું કેમ દોસ્ત હમણાં ઉદાસ રહેશો, તો કે ભલામણા હું વાત કરું તને, ગાય મારાથી મરી ગઈ છે, બહુ પાપ થઈ ગયું છે, રામનો ઘા વાગી ગયો અને ગાય મરી ગઈ. તો કે આમાં હું દોષ, હવે એવા પાપ તો થયા કરે, એનાથી કઈ બીવાનું નહીં, મને આપી દે. તે જે પાપ કર્યું છે મને આપી દે. કે પણ તને અરેરાટ નહીં થાય, કે મારે તો એવા ઘણા થયા, એ ટોળા ભળી જાહે. કરો વાત, દયા જેના દિલમાં નથી એને પાપ કરવું એ કાંઈ અઘરું નથી, એને પશુની હિંસા કરવી અઘરી નથી. અમુક જ્ઞાતિ છે સમાજમાં, એને હિંસા કરવી એટલે કાંઈ ઓલું જ નહીં. બોલો, સીબડા સુધરે, બકરા સુધરે નાખે. હે, જેને દયા જ ન હોય, અને દયાળુ માણસો હોય ને એ ક્યારે પાપ કરતા નથી. એને ખબર છે કે આમાં જીવ છે, એને મારીએ તો આપણને કેટલું દુઃખ થાય, એને કેટલું દુઃખ થતું હોય. આપણને કોઈ મારે, કોઈ આપણો જીવ કાઢી નાખે તો કેટલું દુઃખ થાય. તો મૂંગા પ્રાણી છે, પશુ પક્ષી, એને દુઃખ તો થતું હોય ને. એટલે રાજા વિચાર કરે છે કે બીજાનું માંસ આપી બીજાને મારીને મારે કેમ બીજાનું માંસ આપવું. તન મનમાં બહુ તપાસ કર્યો છે કે હવે કોઈનું માંસ ન અપાય, મારું જ આપી દઉં. કહો, પોતે આપવા તૈયાર થયા છે. તપાસ કરી તને મને ત્રાજુ મગાવ્યા તે વાર,
તપાસ કરી તને મને ત્રાજુ મગાવ્યા તે વાર,
કાતું લઈ માંડું કાપવાયા પવાયા મિશ હોલા ભાર,
કાતું લઈ માંડું કાપવા
કાપી કાપી રાયે આપ્યું સર્વે શરીર નું માંસ,
કાપી કાપી રાયે આપ્યું સર્વે શરીર નું માંસ,
એ તોય ત્રાજુ નવવું પડ્યું દેહ ઓલો બેઠો દેહ પાસ, હે જી તોય ત્રાજુ નવવું પડ્યું દેહ બોલો બેઠો છે દેહ પાસ, ત્યારે રાયે વિચાર્યું આ તો કપોત કારણ રૂપ રે,
ત્યારે રાયે વિચાર્યું આ તો કપોત કારણ રૂપ રે,
માટે આપો અંગ આખો એને એમ કહે છે વળી ભૂપ રે,
માટે આપો
એમ કહે છે વાળી ભૂપ રે,
એમ કહે છે વાળી ભૂપ રે.
બાજે ઓલાભાર માંસ માગ્યું એટલે રાજાએ વિચાર કર્યો બીજાને મારીને માંસ આપવું એ કરતા મારું જ આપી દો. પછી તો છરો લીધો હાથમાં, ઓલાને ત્રાજવું મગાવીને એક બાજુ બેહાર્યો એક પલ્લામાં, બીજા પલ્લામાં હાથળમાંથી માંસનો લોચો કાઢી ને ત્રાજવામાં મૂક્યો છે. હવે ઓલો જ કેવડો હોય, છતાંય એ પલ્લું ઊંચું થતું નથી. પછી બીજી વાર લોચો મૂક્યો તોય ન જ, આખો પગ કાપીને મૂકી દીધો તોય ન જ, પછી બીજો પગ કાપ્યો તોય ન જ ઊંચો. ત્યારે રાજાને એમ છું કે આ કોઈ કારણરૂપ કપોત લાગે છે, આનું વજન તો કેટલું હોય, પણ નક્કી કોઈ પરીક્ષા કરવા આવ્યું એવું લાગે છે. માટે એણે વિચાર કર્યો કે આખું શરીર અર્પણ કરી દઉં. બોલો, હાથ કાપીને આપ્યા, બે પગ કાપીને આપ્યા, તોય ઓલો જે બેઠો છે ત્રાજવામાં એ પલ્લું ઊંચું થતું નથી. એટલે રાયને એમ ચૂક આખું શરીર હવે ત્રાજવામાં મૂકી દઉં, આનાથી તો કઈ બહાર છે નહીં હવે. ત્યારે બેઠા રાય જઈ ત્રાજવે, હુઓ લોકમાં હાહાકાર. આ રાય આખા રાજા ત્રાજવામાં બેસી ગયા ને ત્યારે લોકમાન એની પ્રજા એની રાણી છોકરાને બધા હાહાકાર કરવા માંડ્યા કે આવો તો કઈ પ્રકારનો હોલો આવ્યો, ખાખું શરીર મૂકી દીધું તો ત્રાજવું અધર થતું નથી. કહો, બધાની આંખમાંથી આંસુ જાય છે, રડે છે કે અમારા રાજાને એને કેટલું દુઃખ આપ્યું. અને આવી પરીક્ષા લીધી ને રાજા આખા ત્રાજવામાં બેસી ગયા ને ત્યારે હોલો ટળી હુતાશન હો ને હો શક્રો તે શક્ર તે વાર. હોલો ટળીને અગ્નિરૂપ ભગવાન આવી ગયા અને શક્રો મટીને ઇન્દ્ર થઈ ગયો. કહે છે કે ધન્ય ધન્ય છે ઇન્દ્ર, કે તને ધન્ય ધન્ય છે રાજા, તું જેવો બીજો નથી એક. તન અભિમાની તું નહીં, અમે જોયું કરી વિવેક. ઇન્દ્ર અને અગ્નિ મૂર્તિમાન આવી ગયા છે, રૂપ બદલી નાખ્યા છે, રાજાને ધન્યવાદ આપે છે કે રાજા ભલો રાજા છો તું, તારી જેવો કોઈ બીજો રાજા નથી, તને જરાય શરીરનું અભિમાન નથી, અમે તો તારી પરીક્ષા લીધી વિવેક કરીને, પણ તું તારા સત્ય ધર્મ નિયમ અને ટેક એમાંથી તું ડગ્યો નથી, માટે ધન્ય છે તને. ઇન્દ્ર અને અગ્નિ બે ધન્યવાદ આપે છે રાજાને, માગી લે તારે શું જોવે છે, કહેતો તને ઇન્દ્ર પદવી આપી દઈ, કહેતો બ્રહ્મલોકની પદવી આપી દઈ. ત્યારે કીધું એણે, ભલા માણસ તમે બધા રાજ કરો છો પણ અવધિવાળા રાજ છે, તમારું પુન ખૂટે એટલે ત્યાંથી તમારે પાછું પડવાનું છે, પણ એક ભગવાનનું ધામ એવું છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, જે ધામની અંદર ગયા પછી ક્યારેય આ લોકમાં આવવાનું થતું નથી, એવું ધામ પામવા માટે આ બધી મહેનત છે ભાઈ. તમારા સ્વર્ગલોકના વૈભવ કે બ્રહ્મલોકના વૈભવ મારે જોતા નથી. કરો વાત. આ રાજાઓએ તપ કરી, દાન પુણ્ય કરી અને કેવું માગ્યું છે, જેને માગતા બહુ સરસ આવડ્યું છે. ભગવાન પ્રસન્ન થાય પછી માગતા આવડવું પડે. હા, ઘણા આ લોકોનું બધું માગીને બેહે, ભગવાન રાજી છે આવી તો. સિમરનો વાણિયો ભગવાન વર્ણી વેશે એ બાજુ નીકળ્યા, તે મોટા તપસ્વી જોઈને જમાડ્યા, દૂધપાક પૂરીને ભજીયાને બરસ સરસ મજાનો થાળ કરીને જમાડ્યા. પછી મહારાજ જમીન આશીર્વાદ દઈને હાલતા છે, તે એક ગાવ વાહે આવ્યો કે તપસ્વી તમને હું કામ જમાડ્યા ખબર છે, તો કે તારું સારું થાય જમાડ્યા યોગીને, તો કે ના ધન આપો ધન એટલા માટે જમાડ્યા છે, અમથા નહીં જમાડ્યા તમને, મોટા જોગી જાણીને જમાડ્યા છે. મહારાજ કે એલા ધનમાં બહુ દુઃખ છે, 18 અનર્થ થઈ રહ્યા છે, ધનવાન બધા દુઃખી હોય છે. એ કંઈ મારે તમારો કાંઈ ઉપદેશ સાંભળવો નથી, મને ધન આપો, ધનથી જ માણસ સુખી થાય છે, નાણાં વગરનો નાચ્યો નાણે નાથા લાલ. કે લ્યો કાનુડો વ્રજમાં માખણ ચોરીને ખાતો છો પણ લક્ષ્મી મળ્યા પછી રણછોડરાય થઈ ગયો. આવા બધા મીંડો દ્રષ્ટાંત આપવા. મહારાજ કે ધન બહુ નકારું છે, ભાઈ ભાઈના માથા કપાવે, પિતા પુત્રનો વિશ્વાસ ગુમાવે, માટે ધન તો બહુ નકામું છે. એ કે ધન હોય તો મોટા મોટા યજ્ઞ થાય, હા મોટા મોટા ઉત્સવ થાય, મોટા મોટા લગ્નના કાર્ય થાય, ન હોય શું થાય, કઈ ઉપદેશ ને વૈરાગ જ્ઞાન ને થોડું કઈ વપરાય છે. કહો ને વાત ખરી ને, નહીં કઈક કરવું હોય તો ધન જોવે ભાઈ, હે ઉત્સવ કરો તો કઈ ઓલા બિલ લેવા એને કઈક વૈરાગ ની વાત કરાય છે, ભાઈ હવે ધનમાં કઈ છે નહીં, હવે તમે શું બિલ લઈને આવ્યા છો. હા એ તો એમ કે ભાઈ લાવો એટલું 50,000 નું બિલ છે, તરત બિલ લઈને આવે ના એ બધા જોવે ને, આ સામાન નાખે છે લોખંડ ને રેતી ને કપસી ને બધા બિલ લઈને આવવા જ મળ્યા છે કે લાવો જલ્દી. એ ન ખમે ઓ ભાઈ, એને કઈ થોડો ઉપદેશ દેવાય કે ભાઈ ધનમાં હાવ બહુ દુઃખ છે ને, એમાં કઈ છે નહીં, તમે શું માલ માન્યો છે. એ તો જ્ઞાન તો દેવાતું હોય, દેવાય કઈ લેવા આવે બિલ, એને કઈ જ્ઞાન દેવાય, એને જે થતું આપી દેવું પડે. એમ આ લોકમાં જે કઈ માણસો જીવન જીવે છે એ જીવન જીવવાની કળા પણ આવડવી પડે છે, તો માણસ સુખેથી જીવન જીવી શકે છે. નકર ઘણું બધું હોવા છતાં માણસ દુઃખી હોય છે, જીવન જીવતા આવડતું નથી. કહો, ભગવાને જે આપ્યું છે એમાં રાજી રહેવું જોઈએ, પણ માણસને કેવું છે કે બીજાનું જોઈને દુઃખી થઈ જાય છે. પોતા પાસે હારી 10 લાખની ગાડી હોય પણ બાજુવાળો 15ની લાવ્યો હોય ને, તો આ દુઃખી થઈ જાય કે આપણી પાસે આ નહીં, આ ભારે લઈ આવ્યો, એમાં દુઃખી રહે. નકર એની પાસે 10 લાખની છે કે ઓછું છે. કહો, એમ જીવ બીજાનું જોઈને દુઃખી થઈ જાય છે. સિમરનો વાણિયો મહારાજને કહે, મહારાજ ધન આપો. મહારાજ કહે, બહુ તમે પાછા આવ્યા, અમારી વાહે વળાવા આવ્યા, પાછા વળી જાઓ. બહુ માંગણી કરીને મહારાજ કે, જાઓ તમારે જરૂર હશે એટલું મળશે, પણ બહુ પૈસાવાળા નહીં થાવ, કારણ કે પાત્ર નહોતો ને, પાત્ર વિનાનું ઠાકોરજી આપે તો ઢોળાઈ દે. એટલે આપણને ધન નથી આપ્યું ને તો એમ માનવું કે આપણે પાત્ર નથી થયા. જો પાત્ર બની ને તો ભગવાન તો દેવા તૈયાર હશે, અને ભગવાનને ખબર છે કે આને પાત્ર વિના આપીશ ને તો આનું હરખું રહે, માટે આ રોટલા મળે બરાબર છે. મજા કરે, ખાઈ પી થાય એટલું ભજન કરે, બહુ સંપત્તિ મળે ભજન નહીં કરે. કહો, ગોંડલમાં એક ભાણાભાઈ દરબાર હતા, બહુ સારા ભગત, સંતો આવે એટલે મંદિરે સેવામાં જ હોય, અખંડ કથા વાર્તા સાંભળ્યા કરે. ગોપાળાન સ્વામી આવેલા એક દિવસ કહે, ભાણાભાઈ દંડવટ કરીને પગે લાગે, સ્વામી મને આ ગોંડલનું રાજ અપાવે તો આખા ગોંડલના માણસોનું ભજન કરાવું. સ્વામી કે, ભાણાભાઈ રહેવા દે, તારું જ આ હે ગાંઠનું ગોપીચંદન કરશો એ કરીને ભાઈ. બહુ આગ્રહ કર્યો, 2-3 વાર માગ્યું, 2-3 દી આવે એટલે એ જ માગ્યા કર્યા. સ્વામી કે, સારું, ભગવાનની દયાથી તમને ગોંડલનું રાજ મળશે. ગોંડલનું રાજ મળ્યું, મોટો કારભાર માંડ્યા કરવા રાજગાદીએ બેહીન, મંદિરે આવવાનું બંધ થઈ ગયું, માળા બંધ થઈ ગઈ, વચનાર્થ વાંચવાનું બંધ થઈ ગયું. ગોપાળાન સ્વામી આવ્યા 4-6 મહિને ફરી વાર ગોંડલમાં, મંદિરે આવ્યા જોયું તો ભાણાભાઈ દેખાણા નહીં. સ્વામી કે, ઓલા ભાણાભાઈ ક્યાંય ગયા? તો કે, સ્વામી એ તો તમે રાજ આપ્યું પછી આવ્યા જ ને ડોકાવા. સ્વામી કે, સમાચાર તો આપો. સ્વામી આવ્યા છે, સમાચાર આપ્યા કે, સ્વામી તમને યાદ કરે છે, આવ્યા છે કે, હા આવું છું થોડુંક રાજનું કામ પતાવી. લો, તે 10 વાગે આવ્યા, હવારના બોલાવ્યા હતા ને. સ્વામી કે, ભાણાભાઈ તમે તો આખા ગોંડલને સત્સંગ કરાવીને બધાને ભજન કરાવ્યું. અરે સ્વામી, આ રાજમાં એવો અટવાઈ ગયો ને, મારું ભજન હોય ગયું, મંદિર આવવાનું બંધ થઈ ગયું. સ્વામી કે, હતું એમનું કરી નાખીએ આપણે, પણ હવે ઘડીક તો ઊંડા ઉતરી ગયા. સ્વામી કે, આમાં તમારે છે ને જન્મ બગડશે ને, વાસના રહે તો બીજો જન્મ લેવો પડશે, માટે આપણે છે ને પહેલા હતું એ બરાબર છે. તો થોડા ટાઈમ થયા એટલે 6 મહિના ગયા, રાજ વહી ગયું, પાછા માળા લઈને મંદિરે મેળા ફેરવવા, દયા પ્રભુની જય. કહો, આમ પાત્ર વિનાનું ભગવાન કે મોટા પુરુષ આપણને આપી દે તો આપણાથી જીરવાય નહીં, આપણું હાવ જાય. એ કરતાં જે આપે ને એમાં રાજી થઈને મહારાજનું પ્રસન્ન મને ભજન કર્યા કરવું. કહો, સદા આનંદમાં રહેવું, હું આ લોકમાં આપણે લાવવાનું, હું લઈ જવાનું છે. કહો, આનંદથી જીવન જીવો ને, મજા કરો, ભગવાન રાખો જીવનમાં પહેલા નંબરે, બીજા નંબરે સાધુ રાખો, ત્રીજા નંબરે હરિભગત રાખો, ચોથા નંબરે તમારે જે રાખો એ રાખજો. પછી કેમ થાય, જીવનમાં પહેલા નંબરે ભગવાન રખાય, સુખી થવું એને. ત્રીજા નંબરે સાધુ રખાય, ત્રીજા નંબરે આ બધા હરિભક્તો રખાય, એના હગાવાલા મનાય, એના સુખ દુઃખમાં ભાગ લેવો જોઈએ. કહો તો એ હરિભગતનું લક્ષણ છે. મહારાજને એવા ભગત બહુ ગમે છે. કહો હા, યા સીબી રાજાને આવડા એમ કહે છે કે માઇક માઇક તારે જે જોવે આપી દઈ. તો કે તમારી પાસે ક્યાં એવી શાશ્વત વસ્તુ છે કે તમે મને આપીને રાજી થાવ? મારે તમારું કાંઈ જોતું નથી. સત્ય ધર્મ નિમ ટેક તારી ભારે ધારી ભલી તમે ભૂપ તન તજી બ્રહ્મલોક જાશો થાશો બ્રહ્મ સ્વરૂપ. તમારું સત્ય, તમારો ધર્મ, તમારા નિયમ, તમારી ટેક, આ બધું ભલું છે હો, બીજાથી થાય નહીં. માણસમાં એકાદો ગુણ હોય ને તો એ બહુ યશને પામે છે આ લોકમાં. કહો કોઈનામાં સત્ય ખાલી હોય ને તો એ માણસની વાહ વાહ થતી. ધર્મ નિયમ વાળા માણસનો ભાર પડતો હોય સમાજમાં, ટેકીલા હોય એવા ભક્તનો સમાજમાં ભાર પડતો હોય, બોલ્યું ફરે ને એવા ભક્તનો સમાજમાં ભાર પડતો હોય છે. કહો આવડા આશીર્વાદ આપ્યા તન તજી તમે બ્રહ્મલોક જાશો. બ્રહ્મલોક એટલે બ્રહ્માનો લોક. કહો અને કે બ્રહ્મરૂપ થશો. બ્રહ્માને આ લોકને પણ કાળ ઠપાટ મારી દઈશ. બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ ચવીણો. બ્રહ્માને ભક્તિ ન હોય તો એને કાળ ચાવી જાય છે. બ્રહ્મા કેટલા મોટા છે કહો નગર. આ જગતના બધા પૂતળા એ બનાવે છે. ઉત્પત્તિનું કાર્ય એને ભગવાને હોય પૂછે. તમારે આ બધી સ્થાવર જંગમ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની, એની પાસે કેટલી ડાયી છે વિચાર કરો. માણસનું એક સરખું મોડલ જોવા ન મળે. મટીરિયલ એકનું એક બધું કહો, પણ મોડલ મોડલમાં બધામાં ફેર. એ બ્રહ્માજીની બુદ્ધિ કામ કરે છે. એવા મોટા બ્રહ્મા આ જગતની ઉત્પત્તિ કરે છે, પોષણ વિષ્ણુ કરે છે. કે તમે પોષણ કરો છો? તમે તમારા ઘરમાં પાંચ સભ્યો હોય ને એમાં તમે મુખ્ય હોય, કમાતા હોય, તમને એમ થાય કે આ બધાનું પોષણ હું કરું છું. હું ન હોતા આવડા ભૂખે જ મરે કેમ થાય? તમે વૈયા જાવ તો એડા ભૂખે મરે? તો હું કામ અહમ લઈને ફરવા શકું હું કરું છું? હે ધીરજ ધરતું અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને. ખલકતણો છે ખટકો પ્રભુને સાચું માને મન જોને. જન્મું તેને જીવાડવાને ઉપાય શોધો શુદ્ધ જોને. આડમાસના અહીંયા મધ્યે દેવે સર્જા દૂધ જોને. આ બધી કરામત ભગવાનની છે, માણસથી થાય? કહો. માટે દેવાનંદ સ્વામી કહે, હે અધીરા તું ધીરજ ધર, તું કાંઈ નથી કરતો, કરનારા પરમાત્મા છે, માટે એનો વિશ્વાસ રાખ. એને કરતા હતા માનીને ભજન કર તો તારું કામ થઈ જશે. આખા દુનિયા આખો ખલક બ્રહ્માંડોનો ખટકો ભગવાનને છે. એ કોઈને ભૂખ્યા હુવાડતા નથી. ભૂખ્યા ભગવાન જગાડે છે પણ ભૂખ્યા કોઈને હુવારે નહીં. એકવાર લક્ષ્મીજીને વિચાર થયો કે વિષ્ણુ બધાનું પોષણ કરે પણ આ એક કીડી છે ને ડાબલીમ પૂરી દેવીને ત્રણ દિવસે કાઢવી છે. જોઉં છું વિષ્ણુ કેમ આનું પોષણ કરે છે. પછી તો ડાબલીમાં પૂરતી વખતે ચાંદલામાં ચોડેલો ચોખ્ખો હોય ને એ પડી ગયો ડાબલીમાં, એ લક્ષ્મીજીને ખબર ન રહી અને ડાબલી કરી બંધ ને મૂકી દીધી. ત્રીજે દિવસે ખોલી તો કીડી અંદર ચોખ્ખો ખાઈને આટા મારતી હતી, મરી નહોતી. ત્યારે એને એમ છું કે સર્વનું પોષણ ભગવાન કરે છે. માતાના ગર્ભમાં જીવ હોય ત્યારે કોણ પોષણ કરે? કહો, 9 મહિના સુધી ભગવાન એનું પોષણ કરે છે. બોલો, બહાર આવ્યા પછી તમે લઈ જાઓ દવાખાને, માંદો પડે, અધૂરે મહિને આવ્યો તો પેટીમાં રાખવો પડે, અંદર તો કોણ પોષણ કરે? ઠાકોરજી કરે છે. કહો, કેટલી ભગવાનની દયા છે. ગર્ભવાસમાં જેણે રક્ષા કરી છે આ જીવની, એ જ આપણી રક્ષા કરે છે હરપળ. પણ માણસ ભગવાનને ભૂલી જાય છે. માટે અજબ દયાળુ છે અલબેલો, ક્ષમતા રાખો શાને જોને. લ્યો, અજબ દયાળુ છે. કીડીને જમાડવા હોય તો કીડીનો નાયતને જમાડ્યો, એક લાડવાનો ગોર કરીને વેરી જો, તાકી કીડીની નાયત જમી જાય. કીડી માથે લાડવો મૂકો તો મરી જાય ને. કીડીને કણ, હાથીને મણ, ચાર પગાને ચાર જોને. હાથીને પાછું મણ મોઢે જોવે. એટલે એક સાધુ કહેતા હતા, હાથી લીધો હશે તે 500 કિલો રોજ જોવે. બોલો, 500 કિલો ખાવાનું જોવે. એટલે નથી કહેતા, આ તો ઘેર હાથી બાંધ્યા જેવું છે. તો એ ભગવાન બધાનું પોષણ કરે, આપણે ન કરીએ. કયો કહો, આઠ માસના અહીંયા મધ્ય દેવે સર્જા. આ 8 માસનું શરીર બાળક જન્મે એના માટે અગાઉ દૂધ તૈયાર કરે ઠાકોર. વિચાર કરો, ઓલી ધાવતું બંધ થઈ જાય એટલે પાછું બંધ થઈ જાય. કહો, એ કેટલી ભગવાનની કરુણા છે. ભગવાનને ખબર છે કે આ જન્મો એટલે કાંઈ ખાય તો એકવાનો નથી, દૂધથી જ એનું પોષણ થાય. એટલે દૂધ એને માટે તૈયાર કરે ઠાકોરજી અગાઉ. કહો, પછી દૂધ બંધ થાય એટલે થોડું થોડું ખાવા શીખી જાય ને. પછી દૂધિયા દાંત આવે તે હળવું હળવું ખાય બધું. પછી એ પાડીને બીજા ઠાકોરજી ગેરંટી વાળા આપે કે જો વ્યસન નહીં કરીને તો 80 વર્ષ સુધી એને કાંઈ થવાનું નથી, ગેરંટી. પણ આવડે તો માવા ને તમાકુ ને બધું ભરી ભરીને બધું બગાડી નાખ્યું. કહો, ડેન્ટિસ્ટના ડોક્ટર આજ બહુ થઈ ગયા છે. જ્યાં જો અહીંયા તમે ડેન્ટિસ્ટ, હું ભીણ્યા છો ડેન્ટિસ્ટ, દાંત બધાના હરખા કરી છે. એક ભાઈ દાંત કઢાવે, એક બે છે ખરાબ, તે ઓલો કે કાઢી નાખો બધા, કે હું લેવો તો કે મફતમાં, તો કાઢ નાખ ની. પછી કે સોફ્ટ તો કે એના 5000 થાય. ઓલાને એમ જો મફતમાં છે કઢાવી લો, પણ હા મેં બીજું લહલાડ વળગાડ્યું. બોલો, ડોક્ટર તો ક્ષેત્રી જાય, ધ્યાન રહે, આમાં કોઈ ડોક્ટર હોય રાજી રહેજો. બધા એવા ન હોય. અમારા શિવરાજભાઈનો ભત્રીજો ડોક્ટર છે હશે નરેશ, એને એ જ તાન છે કે આપણે બધાની સેવા જ કરવી છે. કે મારા કાકા મને હોસ્પિટલ કરી દે એટલે બધાની સેવા કરવી છે. આપણે બાંધેજો મોટી. હા, બહુ સારો ભગત હો, 64 પદે આવડે ને. બોલો, અને સારું ભીણ્યો છે. પણ એ કે મેં 12 કે 14 વર્ષ સુધી વનવાસ ગયા હોય ને એમ બધું ભોગ્યું છે, વનમાં રહેતા હોય. બોલો, કોઈ દી બહારનું પાણી નહીં પીવાનું, બહારની વસ્તુ ખાવાની નહીં, કાંઈ જવાનું નહીં, કંઈ જોવાનું નહીં, એવી રીતે રહી નિયમમાં રહીને એ ભણ્યો હશે. બોલો, ને આજ એની ઉપર ભગવાનને સાધુ ખૂબ રાજી છે. કારણ કે માણસ નિયમ ધર્મ રાખીને જે કંઈ કરે ને એની ઉપર ભગવાનને સંતો બહુ રાજી હોય છે. એક અમારે બીજો છોકરો ધર્મેશ મોરડિયા છે, વલ્લભભાઈ જિંદાવદર, એ પણ ચીનને બધે ભણવા ગયો હતો, પણ એને ધર્મ નિયમ બહુ સારા રાખ્યા. કોઈ દી બહારનું પાણી કે લસણ કાંદા કોઈ દી ખાધું જ નથી. નકર ડોક્ટર થાય લગભગ નાસ્તિક થઈ જાય. હા, એ બહુ ભગવાનમાં માને નહીં, દાન પુણ્યમાં માને નહીં, એ લેવામાં જ સમજે. લાવો, ગરીબ હોય તો લાવો. ડોક્ટરે ગરીબોની સેવા કરવી જોઈએ. કલથિયા સાહેબ છે ગઢડામાં, બહુ એને લોકો યાદ કરે છે. બોલો, કોઈ દવાખાને હોય ને પણ પૈસા ન હોય ને તો સામેથી આપે. બોલો, ફી તો ન લે, સામેથી આપે. અને ઘણા તો સાધુ જાય તો એ નથી મૂકતા કે લાવો 1000 રૂપિયા ફી, લાવો 500 ફી. માટે મનુષ્ય જન્મમાં કંઈક દયાવાળા થવું. ગરીબ ઉપર તો દયા રાખજો. અમારી ફી લો તો વાંધો નહીં, અમને ત્યાં દેવાવાળા ઘણા મળી રહે છે. પણ બિચારા પાસે કાંઈ નથી, એનું તો જોવો કે રોટલાની તાણ પડી જતી હોય એની તમે ફી લ્યો. એક હોસ્પિટલમાં બ્રાહ્મણને દાખલ કર્યો, પછી 4-5 ડોક્ટરો ભેગા થયા. મોટી હોસ્પિટલ, ખર્ચો જાજો આવી ગયો. પછી કે હવે અહીંથી લઈ જવાય, સારું થાય એવું નથી. પછી એને લઈ ગયા ને પછી કીધું, ભાઈ તો બ્રાહ્મણ છે, હવે તમે ખર્ચો ન લ્યો તો સારું. તોય ઓલાય મૂક્યો નહીં. બોલો, એ કંઈક પછી 75,000 લીધા એવડાય. હાવ ગરીબ બ્રાહ્મણ. એ પહેલાં એને બટુકભાઈ અરે બેસતા છે, નાગજીભાઈને બાપભાઈને, એટલે એણે પછી મને વાત કરી. બટુકભાઈ એણે 5,000 આપ્યા. પછી આપણે મંદિરમાંથી આપ્યા 5,000. પણ ઓલા ડોક્ટરે ન છોડ્યા ગરીબ બ્રાહ્મણને. બોલો, હવે હું કામના ભણેલા ડોક્ટર એટલું બધું થયા હોય તે. માણા મરી જાય તો એ ગરીબ હોય તો કાંઈ છોડવા નહીં, એને તો પૈસા આમ તાન. એવા માણસ તો જીવતા હોય તો મુવા છે. ઓ, માટે દયા હોવી જોઈએ થોડીક. પૈસાવાળા હોય એની પાસે ફી લો એનો વાંધો નહીં, પણ કોઈ ગરીબ આવે ને એમ કહે ભાઈ મારી પાસે નથી તો જાતું કરજો, ડોક્ટર હોય તો ભગવાન બહુ રાજી થશે તમારી ઉપર. લ્યો, આ રીતે અહીંયા શિબી રાજાનો ટેક ધર્મ ને સત્ય જોઈને આ બંને પ્રસન્ન થઈ ગયા છે. અભયદાન આપ્યું છે, પણ એણે તો બ્રહ્મલોકની ઈચ્છા રાખી નથી.